લુકને લખેલી સુવાર્તા 23મો અધ્યાય, એમાંથી આપણે પ્રભુના વચનમાંથી અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે આજે દુઃખ સહન સપ્તાહની જે ઘટનાઓ અને બનાવો, એના સત્યો અને તથ્યોથી આપણે બહુ જ પરિચિત છીએ. દર વર્ષે આપણે એ વિષે સંદેશાઓ, શિક્ષણ, ઉપદેશ અને બોધ એ સાંભળીએ છીએ. આપણે પરિચિત એ શાસ્ત્ર પાઠ અને ઘટનાઓ અને બનાવો વિશે હોવાથી ઘણી બધી વાર એ શાસ્ત્ર પાઠોની અંદર, એ ઘટનાઓની અંદર જે વાસ્તવિક જીવન બદલનારા તથ્યો અને સત્યો છે એને આપણે વિસરી જઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આ બધું હું ઘણા વર્ષોથી જાણું છું, મને ખબર છે, મને ખબર છે આ ઘટનાઓને બનાવવાની. અને પરિણામ એ આવે છે કે આપણે એ નવું સત્ય એ સ્વીકારવા અને શીખવા ઘણી બધી વાર તૈયાર થતા નથી. મારી ખાસ આપ સર્વને વિનંતી છે કે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો તેમાં આપણે પ્રભુના વચનમાંથી એક બહુ મહત્વનો વિષય એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. ગઈકાલે આપણે અભ્યાસ કરતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેત્સેમાની વાડીમાં એ પસંદગી કરી એ પ્યાલો પીવાના માટે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની પસંદગી વિશે આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે ગઈકાલે આપણે એદન વાડીના આદમ અને હવાની પસંદગી વિશે પણ અભ્યાસ કરી ગયા. પ્રભુના વચનની અંદર આપણે અભ્યાસ કરીએ તો એ સમયે જે લોકોના ટોળાએ પણ પસંદગી કરી, અને લોકોના ટોળાએ પસંદગી કરી કે અમારે બરાબ્બાસ જોઈએ, અને લોકોના ટોળાની પસંદગી હતી બરાબ્બાસ. અને પ્રભુના વચનમાં લખ્યું છે કે બરાબ્બાસ એ ખૂની વ્યક્તિ હતો, લૂંટારો હતો, અને એના વિશે વાત લખી છે. પણ લોકોએ ઈસુ ખ્રિસ્તની જગ્યાએ બરાબ્બાસની પસંદગી કરી. આજે પ્રભુના વચનમાંથી આપણે જે વાત સંદેશ સાંભળવાનો છે તે કે જે ચોરની પસંદગી હતી એ ચોરે એ ઈસુની પસંદગી કરી. અને પ્રભુના વચનની અંદર અભ્યાસ કરતા આપણને માલુમ પડે છે કે યશાયા પ્રબોધકનું પુસ્તક 53મો અધ્યાય અને 12મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે અપરાધીઓમાં ગણાયો. અને એ જે ભવિષ્યવાણી 400 વર્ષ પૂર્વે યશાયા પ્રબોધકમાં પુસ્તકમાં કરવામાં આવી હતી એ આપણને વધસ્તંભના દિવસે જે 3 વધસ્તંભ છે તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ગુનેગારોની સાથે, અપરાધીઓની સાથે એને વધસ્તંભે જણાવવામાં આવ્યો ત્યારે એ જે ભવિષ્યવાણી 400 વર્ષ પૂર્વ યશાયા પ્રબોધકે કરી હતી એ ભવિષ્યવાણી આપણે ગુડ ફ્રાઈડેના દિવસે પૂરી થતી જોઈએ છે. અને પ્રભુના વચનમાં માથેની સુવાર્તા 27મો અધ્યાય 44મી કલમ 4:4 સુવાર્તાની અંદર એ વાત લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે વધસ્તંભે જણાવવામાં આવ્યા એ સમયે એની સાથે એની આજુબાજુ 2 વ્યક્તિઓને પણ વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા. માથેની સુવાર્તા 27મો અધ્યાય 44મી કલમમાં લખ્યું છે કે 2 ચોરોને તેની સાથે વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા. અને પછી માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 27મી કલમમાં લખ્યું છે કે 2 લૂંટારાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા. લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 39મી કલમમાં લખ્યું છે ટાંગેલા ગુનેગારોમાં, એટલે 2 ગુનેગારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા. અને યોહાનની સુવાર્તામાં એ બહુ સ્પષ્ટ ઉલ્લેખ નથી પણ 2 વ્યક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા એની નોંધ કરવામાં આવી છે. અને આ જે 2 ચોરોને અથવા 2 લૂંટારાઓને કે 2 ગુનેગારો જેઓને વધસ્તંભે જણાવવામાં આવ્યા હતા એમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1 ગુનેગાર, 1 લૂંટારા, 1 ચોર એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના સંદર્ભમાં એણે ટીકા કરી, એણે નિંદા કરી, એણે હાંસી ઉડાડી, એણે ઠઠ્ઠામશ્કરી કરી એવો ઉલ્લેખ પ્રભુના વચનમાં લખ્યું છે. બલકે માથેની સુવાર્તામાં એવું લખવામાં આવ્યું છે કે બંને ચોરોએ એ શરૂઆતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જણાયા હતા એ બંને ચોરોએ વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ મશ્કરી કરી. પરંતુ એક ચોરની અંદર પવિત્ર આત્મા એ અદ્ભુત કામ કરે છે એનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. હવે ઘણા બધા વ્યક્તિઓ આ જે ઘટનાને બનાવ છે, જે ચોરે પ્રસ્તાવ કર્યો એ બનાવ ને ઘટનાને એ લોકો ઘણી બધી વાર પોતાના જીવન પ્રભુને ન સોંપવાના માટે અને નિર્ણય છેલ્લી ઘડી સુધી આ મુલતવી રાખવાના માટે આ ચોરનો દાખલો ટાંકે છે. અને તેના માટે આ ચોર જેને પસ્તાવો કર્યો એના વિશે ઘણી બધી વાર ખ્રિસ્તી મંડળીઓમાં અને કુટુંબો અને વ્યક્તિઓમાં એના વિશે એવી સમજ આપણને પ્રવર્તે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો જે નિર્ણય છે એ નિર્ણય એની પસંદગી એ આપણે જીવનના અંત ભાગની અંદર છેલ્લે અંતિમ દિવસે એ કરી શકે છે. એ માટે તેઓ આ ચોરનો દાખલો એ ટાંકે છે. અને તારણ વિશે તેઓ બેદરકાર રહીને વિલંબ કરે છે એ વિશે અત્યારે મારે કશું કહેવાની જરૂર નથી. પરંતુ આ જે ચોર છે એના અને ગુનેગાર છે એના જે 39-43 કલમ ફક્ત લુકની લખેલી સુવાર્તામાં એને એની પ્રાર્થના એની વિનંતી એ નોંધવામાં આવી છે. એ બધાનો જયારે આપણે અભ્યાસ કરીએ ત્યારે તારણ શું છે એ આપણને ખબર પડે છે. દેવની કૃપા શું છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. વિશ્વાસ શું છે એ પણ આ શાસ્ત્ર પાઠમાં ખબર પડે છે. કબૂલાત શું છે એ પણ આપણને ખબર પડે છે. પ્રાર્થના શું છે એ પણ ખબર પડે છે. મરણ પછીની જે સ્થિતિ શું છે એ પણ પ્રભુના વચનમાં આ ઘટનાને બનાવવાથી ખબર પડે છે. પારાદેશ શું છે એના વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આજે આપણે એ જે ચોર જેણે વિશ્વાસ કર્યો, જે ગુનેગારે વિશ્વાસ કર્યો એના જે નેચર ઓફ ફેઇથ એના વિશે પ્રભુના વચનમાંથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે ઈસુ ખ્રિસ્ત જ્યારે એના જીવનની સૌથી ખરાબ સ્થિતિમાં હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ચોરનો બચાવ કર્યો. આપણે જાણીએ છીએ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે બધા જ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરતા હતા, ધાર્મિક આગેવાનો મસ્કરી કરતા હતા, ઠઠ્ઠા મસ્કરી કરતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે એવું કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા પણ પોતાને બચાવી શકતો નથી. એવી જ્યારે ઠઠ્ઠાને મસ્કરી કરવામાં આવી હતી એવી સ્થિતિની અંદર જ્યારે લોકો ઠઠ્ઠાને મસ્કરી કરતા હતા તેવી સ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ચોરને એ બચાવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના ગૌરવ એનું મહિમા એનું સામર્થ્ય એને ચમત્કાર કરવાનું સામર્થ્ય એની પાસે અત્યારે વધસ્તવ પર એ પોતે જણાયેલા છે એ સામર્થ્ય અત્યારે જોઈ શકાતું નથી એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ ચોરને બચાવે છે. એ આપણને શાસ્ત્ર પાઠમાંથી ખબર પડે છે. અને આ જે મરતો ચોર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે એ સૌથી નબળામાં નબળી સ્થિતિની અંદર વધસ્તંભે જણાયેલી સ્થિતિની અંદર અને કદાચ એને ખ્યાલ હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અમારી માફક એ ગુનેગાર તરીકે ચોર તરીકે કે લૂંટારા તરીકે કે કોઈ બળવાખોર તરીકે અથવા દેશદ્રોહી તરીકે એને વધસ્તંભે જણવામાં આવી રહ્યા છે. એટલા માટે આ ચોરના મગજની અંદર એ પણ કદાચ ખ્યાલ હશે કે અમારી માફક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એક ગુનેગારની જેમ નબળામાં નબળી સ્થિતિની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયે છે. એટલું જ નહીં પણ આ જે ચોર છે એ ચોર ચારે તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી થઈ રહી છે અને એ સમયે મસ્કરી અને ઠઠ્ઠા મસ્કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે અપમાન કરવામાં આવે છે અને ચારે તરફથી એની ઠઠ્ઠા મસ્કરી થઈ રહી છે. એવા સમયે પ્રભુની કૃપા એ એકાએક આ ચોરના જીવનની અંદર એ થાય છે અને એના હૃદયની અંદર પવિત્ર આત્મા એ અદ્ભુત રીતે કામ કરે છે અને એની આંખો એ ખુલી જાય છે, એની વિશ્વાસની આંખો ખુલી જાય છે અને એને ખાતરી થાય છે કે આ જે ઈસુ મરણ પામી રહ્યા છે એ ઈસુ એ સામાન્ય નથી અને એને ઈસુ પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને એ વિશ્વાસ તેને કબૂલાત તરફ, એ વિશ્વાસ તેને પસ્તાવો તરફ, એ વિશ્વાસ તેને ઉદ્ધાર તરફ, એ વિશ્વાસ તેને વિનંતી તરફ એ દોરી જાય છે. એવું પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. હવે જ્યારે આપણે શાસ્ત્ર પાઠ હિબ્રોને પત્રમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસના સુરવીરોની યાદી આપવામાં આવી છે. એ વિશ્વાસના સુરવીરો જેઓ થઈ ગયા એમના વિશ્વાસ અને એમના વિશ્વાસના પ્રકાર વિશે પ્રભુના વચનની અંદર નોંધ કરવામાં આવ્યો છે, નામો આપવામાં આવ્યા છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિશ્વાસ કરનાર લોકોએ કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, કેવા વિજયો હાંસલ કર્યા, કેવી રીતે ખ્રિસ્તની ખાતર તેઓ જીવ્યા અને વિશ્વાસ રાખ્યો એ વિશે વિશ્વાસના સુરવીરોની યાદી હિબ્રોના પત્ર 11મા અધ્યાયની અંદર એ આપવામાં આવ્યો છે. પ્રશ્ન એ થાય છે કે આ જે ચોરનો જે વિશ્વાસ છે એ જે ચોરનો વિશ્વાસ એ બહુ જ મહત્વનો વિશ્વાસ છે અને એ પ્રભુના વચનમાંથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. લખવામાં આવ્યું છે પ્રભુના વચનમાંથી કે વધસ્તંભ પર ગુનેગારની માફક જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પામી રહ્યા હતા, લોકો એની મસ્કરી કરી રહ્યા હતા, એવા સમયે ખ્રિસ્ત ઉપર તેણે વિશ્વાસ કર્યો. જ્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, કઠણ લાગે, અશક્ય લાગે, અસંભવ લાગે, ચારે તરફથી જ્યારે એવા પ્રકારનું વાતાવરણ હતું કે સર્વ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરતા હતા, સર્વ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પડકાર આપી રહ્યા હતા, સર્વ લોકો એ પ્રમાણે કહી રહ્યા હતા કે તું વધસ્તંભ પરથી ઉતરી આવ તો અમે વિશ્વાસ કરી, તું વધસ્તંભ પરથી ઉતરી આવ તો અમને ખાતરી થાય કે તું દેવનો દીકરો છે, તું વધસ્તંભ પરથી ઉતરી આવ તો અમે માનીએ કે તું મસીહ છે, ખ્રિસ્ત છે. જ્યારે ચારે તરફથી આ પ્રકારનું વાતાવરણ હતું અને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, કઠણ લાગે, મશ્કરી કરવામાં આવી રહી હતી, એવા સમયે જયારે સર્વ લોકો એને પડકાર આપી રહ્યા હતા, એ સમયે આ ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો. જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારીરિક અને માનસિક રીતે વેદના અનુભવી રહ્યા હતા, દુઃખ અને કષ્ટનો અનુભવ કરી રહ્યા હતા, આસપાસનું વાતાવરણ એ વિશ્વાસ કરવાના માટે સેટ પણ અનુકૂળ નહોતું, લોકો ઈસુની પ્રશંસા કરનાર કોઈ નહોતું, વખાણ કરનાર કોઈ નહોતું, લોકો ઠઠ્ઠા મસ્કરી કરનાર લોકો હતા, અધિકારીઓ અને સિપાહી અને ધાર્મિક આગેવાનો અને સાથી ચોર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ એના મિત્રો એના શિષ્ય કોઈ નહોતું. એવા સમયે આ જે વ્યક્તિ એ ચોર વિશ્વાસ કરે છે, પ્રવાહની સાથે તે ખેંચાઈ જતો નથી, પ્રવાહની વિરુદ્ધ તે જાય છે અને હિંમત થી એ કેટલીક કબૂલાતો કરે છે, કેટલાક શબ્દો એ બોલે છે, એ પ્રભુના વચનની અંદર નોંધવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ જ્યારે આપણે પ્રભુના વચનમાં જોઈએ છીએ ત્યારે બીજી બાબત કે જ્યારે આ ચોર પોતે લંખાયેલો હતો, ત્યજાયેલો હતો, એના કુટુંબે તેને ત્યજી દીધો, એના ધર્મના લોકોએ ત્યજી દીધો, એના દેશના લોકોએ ત્યજી દીધો, સરકારે ત્યજી દીધો, ઈવન પોતાની જાતે એને ત્યજી દીધો, એના જાતની અંદર દોષિત પણ હતું અને એવી રીતે લંખાયેલો હતો, એ સમયે તેણે વિશ્વાસ કર્યો. એટલું જ નહીં પણ જયારે વિશ્વાસ કરવાના માટે એને કોઈ ચમત્કારો જોયા નહીં. જો તમે પ્રભુના વચન વાંચો તો ત્યાં ગાળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ જે ચોરે જે વિનંતી કરી ત્યાર પછી એ કુદરતી જે દૈવી ઘટનાઓ બને છે એ ઘટનાઓનું વર્ણન આ ચોરે વિશ્વાસ કર્યા પછી બની. દાખલા તરીકે ત્યાં લખવામાં આવ્યું છે કે આખા દેશમાં અંધકાર વ્યાપી ગયો, ત્યાં લખવામાં આવ્યું છે કે મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો, માથીની સુવાર્તામાં લખવામાં આવ્યું છે 27મા અધ્યાયની અંદર બીજા કેટલાક ચમત્કારો એ ઘટના બની, એના વિશે માથીની સુવાર્તા 27મા અધ્યાયમાં લખ્યું છે કે ધરતી કાપી, ખડકો ફાટી ગયા, કબરો ઉઘડી ગઈ, અને બધા જે ચમત્કારો થયા એ જે ચમત્કારો આ ચોર વિશ્વાસ કરે તે પહેલા થયા નહોતા. આ ચમત્કારો જે થયા તે આ ચોરે પ્રાર્થના અને વિનંતી કરી પછી થયા, એનો અર્થ એવો થયો કે આ ચોરે કોઈ પણ પ્રકારની અલૌકિક દૈવી ઘટનાઓ જે બની મરણના પ્રસંગે વધસ્તંભે પ્રભુ ઈસુ મરણ પામ્યા એ જે ઘટનાઓ બની, એ ઘટનાઓ બની તે પહેલા એને વિશ્વાસ વ્યક્ત કર્યો, એ પછી નહીં. અને એને વિશ્વાસ એ વ્યક્ત કરે છે, એના પોતાની જાતની અંદર દોષિત પણ જીવન વ્યર્થ ગુમાવ્યું, નકામું થઈ ગયું, અને પુરવાર થયેલો ચોર એ આવી સ્થિતિની અંદર એનો વિશ્વાસ વ્યક્ત કરે છે. અને કેવી રીતે વિશ્વાસ વ્યક્ત કરે છે? પ્રભુના વચનની અંદર આપણે અભ્યાસ કરીએ તો એના હાથ અને પગ એ બંને બંધાયેલા છે, અને હાથ અને પગ બંને બંધાયેલા હોવાથી એનું એક જ અવયવ જે કાર્ય કરી રહ્યું છે સભાન અવસ્થામાં, એનું મુખ એની જીભ એ કામ કરી રહ્યું છે, અને તેના માટે તે જીભ દ્વારા કેટલાક શબ્દો, કેટલાક વાક્યો અને એનો જે હૃદયની અંદર રહેલી ભાવનાઓ એ શબ્દો અને વાક્યો દ્વારા એ વ્યક્ત કરે છે. અને પ્રભુના વચનમાં આપણને એ જોવા મળે છે કે એની જીભ દ્વારા જે કબૂલાતો કરે છે, એની જીભ દ્વારા જે શબ્દો વ્યક્ત કરે છે, એના જીભ દ્વારા જે બોલે છે, એ દ્વારા આ ચોરના હૃદયની અંદર જે પવિત્ર આત્માએ કામ કર્યું છે એની આપણને ખાતરી થાય છે. સૌથી પ્રથમ આ જે બાબત બને છે તે કે આ ચોર એની સાથે ટંગાયેલા બીજા ચોરને એ ઠપકો આપે છે અને એ પ્રમાણે કહે છે કે આપણે તો વ્યાજબી શિક્ષા ભોગવીએ છે, શું તું પણ દેવથી ડરતો નથી? આપણને જે શિક્ષા થઈ રહી છે તે વ્યાજબી છે. આપણે શિક્ષા ભોગવી રહ્યા છે એ તો આપણા પાપની કારણે ભોગવી રહ્યા છે, એટલા માટે સૌથી પ્રથમ પ્રભુના વચનમાં આપણે જોવા મળે છે કે એના સાથી ગુનેગારને તે ઠપકો આપે છે.
બીજી બાબત ત્યાં પણ પ્રભુના વચન ની અંદર જોવા મળે છે તે 41મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે એ ચોર કબૂલ કરે છે કે ઈસુ ખ્રિસ્તે કઈ પણ ખોટું કર્યું નથી અને ઈસુ ખ્રિસ્તની નિર્દોષતા ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે ઈસુ ખ્રિસ્તમાં કોઈ ગુનો માલુમ પડે નથી જે પિલાતે જે હેરોદે જે યહુદાએ જે પિલાતની પત્નીએ સગળા લોકોએ કબૂલાત કરી હતી કે આ જે ઈસુ વધસ્તંભે જડાયેલો છે એ ઈસુ ખ્રિસ્ત મારા જેવો ગુનેગાર નથી મારા જેવો એને કોઈ ગુનો કર્યો નથી પણ એને ખાતરી થાય છે હૃદયની અંદર કે આ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે નિર્દોષ છે અને એટલા માટે એ ઈસુ ખ્રિસ્તની નિર્દોષતા પવિત્રતા એ કબૂલ કરે છે કેવા સમયમાં કેવા સંજોગોમાં કે જ્યારે ચારે તરફ ઈસુ ખ્રિસ્તને એ દોષિત ઠરાવવામાં આવ્યો છે ચારે તરફથી ધાર્મિક આગેવાનોએ રાજકીય આગેવાનોએ વડીલોએ અને સિપાહીઓએ સગળા લોકોએ આખા બધા જ જે માણસો ત્યાં બધા લોકોએ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવ્યો છે ત્યારે શું કહે છે એનામાં કોઈ દોષ નથી એક હિંમત વાળો વિશ્વાસ એક નિડર વિશ્વાસ એની વાત પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે અને એ સાથે સાથે એવી પણ કબૂલાત કરે છે 41મી કલમની અંદર કે આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ અને એ દ્વારા પોતાનામાં જે દોષિતપણું છે એના જે ગુનાઓ છે એનું જે પાપ છે એની જે ભૂંડાઈ છે એણે જે કરેલા કૃત્યો એ કૃત્યની જે શિક્ષા થઈ રહી છે વાજબી છે અને એ પોતાના કૃત્યોની કબૂલાત એ કરતો આપણને જોવા મળે છે અને આ રીતે એ અદ્ભુત એના જીવનની અંદર કામ થાય છે હવે પ્રશ્ન એ થાય છે કે આ ચોરનામાં આ કામ કેવી રીતે થયું કેવી રીતે એનામાં આ ખાતરી આવી કેવી રીતે આ કબૂલાત આવે કેવી રીતે આ વિશ્વાસ તેનામાં ઉત્પન્ન થયો તો પ્રભુના વચનની અંદર એ ત્રણ બાબતો બે ત્રણ બાબતો આપણને જોવા મળે છે સૌથી પ્રથમ તમે પ્રભુનું વચન વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે 34મી કલમ ઈસુએ કહ્યું કે હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી અને આ જે પ્રાર્થના હતી એ પ્રાર્થના કારણ કે ચોર બંને ગુનેગારોને બાજુ પલટકાવવામાં આવ્યા હતા અને ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર જે પ્રાર્થના કરે છે સૌથી પ્રથમ એ ચોરો બંને ચોરોના કાને પડે છે બંને ચોર આ પ્રાર્થના સાંભળે છે પરંતુ આ ચોરના અને આ ગુનેગારના અને આ જે લૂંટારાના જીવનની અંદર આ પ્રાર્થના કામ કરે છે બંને ચોરોએ એ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાંભળી છે પણ એક ચોરની અંદર પ્રભુનો આત્મા એ અદ્ભુત કામ કરે છે આ જે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ પ્રાર્થના ધીરે ધીરે આ ચોરની સમજ અને વિચારો અને ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની માન્યતાઓ એ બદલી નાખે છે અને જોયે છે કે ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર હોવા છતાંય એ લોકોને પાપોની માફીના માટે એ પ્રાર્થના કરે છે એમને શિક્ષા નતા એ માટે પ્રાર્થના કરે છે એટલું જ નહીં પણ તમે જો લૂકની લખેલી સુવાર્તા ત્યાં આગળ લખવામાં આવ્યું છે 38મી કલમ તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે આ બંને ચોરે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપર જે લેખ લખવામાં આવ્યો હતો કે આ યહૂદીઓનો રાજા છે ઈસુ ખ્રિસ્ત યહૂદીઓનો રાજા છે એ બંને ચોરોએ એ લેખ પણ વાંચ્યો એ જે પિલાતે લખ્યું હતું એ લેખ તેમણે વાંચ્યો અને આ લેખ દ્વારા આ ચોરની અંદર એ ધીરે ધીરે પવિત્ર આત્મા કામ કરે છે અને એ લેખ એ વાંચવા દ્વારા પવિત્ર આત્મા એના જીવનની અંદર ખાતરી કરાવે છે અને એના જીવનની અંદર ધીરે ધીરે ખાતરી થાય છે એને એ ખાતરી થાય છે કે આ જે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યો છે ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર લટકાઈ રહ્યો છે એ ગુનેગાર નથી ચોર નથી પણ એ રાજા હશે એ રાજા હશે અને એ એના જીવનની અંદર મહત્વની બાબત બને છે ત્રીજી બાબત જે આપણે પ્રભુના વચનમાંથી અભ્યાસ કરતા જોવા મળે છે તે કે શક્ય છે કે આ બધા જ વ્યક્તિઓ જે ચારે તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરતા હતા ઠઠ્ઠા કરી રહ્યા હતા એ લોકો કહેતા હતા કે એ લુકની લખેલી સુવાર્તા 23મા અધ્યાયની અંદર પણ લખવામાં આવ્યું છે કે લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરતા એ પ્રમાણે કહેતા હતા કે જો એ દેવનો દીકરો હોય ખ્રિસ્ત હોય અને પોતાને પસંદ કરે તો પોતાને બચાવે અને એ જે લોકો મસ્કરી કરતા હતા અને 37મી કલમ અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ લોકો મસ્કરીની અંદર એ પ્રમાણે કહેતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહૂદીઓનો રાજા છે એ જો રાજા હોય તો પોતાને બચાવે લોકો મસ્કરીને ઠઠ્ઠામાં કરતા હતા પણ ઈશ્વર એની યોજનાની અંદર એના સનાતન ઈરાદાની અંદર એની સર્વોપરિતાની અંદર એ લોકોની મસ્કરી યહૂદીઓનો રાજા છે એ આ ચોરના માટે આશીર્વાદરૂપ બની અને આ ચોરની અંદર એ ધીરે ધીરે ખાતરી મજબૂત થઈ કે ઈસુ ખ્રિસ્ત એ રાજા છે અને તેના માટે એસુ કહે છે, ત્યાં લખવામાં આવ્યું છે, એ ખાતરી એ કેવી રીતે આગળ વધે છે પ્રભુના વચનમાં તમે વાંચો, અને પછી 42મી કલમ, ત્યારે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને એ બાબત પ્રભુના વચનની અંદર આપણે અદ્ભુત લાગે છે. લોકોએ ઠઠ્ઠા મસ્કરી કરતા કહ્યું, પિલાતે ઠઠ્ઠા મસ્કરી કરતા એ લેખ લખ્યો, પણ છેવટે ઈશ્વર એની યોજનાની અંદર, એની સર્વપરિતાની અંદર, એના અદ્ભુત મનસુબા પ્રમાણે, ઠરાવ પ્રમાણે એ જ લેખને આ વ્યક્તિના જીવનની અંદર વિશ્વાસ ઉત્પન્ન કરવામાં એ મદદરૂપ થાય છે, અને એનામાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને માટે પ્રભુના વચનની અંદર આપણે જોવા મળે છે કે વ્યક્તિ છેવટે એ પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, આજીજી કરે છે. હું માનું છું ત્યાં સુધી આ ગુનેગાર એના જીવનની અંદર સૌથી પ્રથમવાર ઈસુ ખ્રિસ્તે જોયા હશે, સૌથી પ્રથમવાર એને ઈસુ ખ્રિસ્તને સાંભળ્યા હશે, સૌથી પ્રથમવાર ઈસુ ખ્રિસ્તને જોયા ત્યારે નબળામાં નબળી સ્થિતિમાં ઈસુ ખ્રિસ્ત હતા. માનવીય દ્રષ્ટિકોણથી જોઈએ તો સૌથી નબળામાં નબળી સ્થિતિ, શારીરિક વેદના, માનસિક વેદના, ત્યજાયેલો, હણાયેલો, ધિક્કાર પામેલો, તિરસ્કાર પામેલો એવો ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જોયા છે, અને એવા ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે. સામર્થ્યવાન, પરાક્રમી, ગૌરવથી ભરપૂર, મહિમાથી ભરપૂર એવા ઈસુ પર વિશ્વાસ કરો સરળ છે. પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત નંખાયેલા છે, ત્યજાયેલા છે, ધિક્કાર પામેલા છે, તિરસ્કાર પામેલા છે, ચારે તરફથી એને લોકોએ મૂકી દીધો છે, ત્યજી દીધો છે, ઈશ્વર પિતાએ પણ ત્યજી દીધો છે, એવી સ્થિતિમાં એ ઈસુ પર વિશ્વાસ કરો એ ચમત્કારિક વિશ્વાસ છે. એ વિશ્વાસ જે ઉદ્ધાર લાવે છે, એ વિશ્વાસ જે ક્ષમા લાવે છે, એ વિશ્વાસ કે જે તારણ લાવે છે, આ વિશ્વાસની વાત પ્રભુના વચનની અંદર લખવામાં આવી છે. અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે એને વિનંતી કરી, એ વિશ્વાસ એને પ્રાર્થના તરફ દોરી ગયો. અને બે બાબતો આપણને પ્રભુના વચનમાં લખવામાં અભ્યાસ કરતા જાણવા મળે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પરનો આ છેલ્લામાં છેલ્લો સાથી હતો, એના બધા જ મિત્રોએ ત્યજી દીધો, પ્રભુ યહોવાએ તેને ત્યજી દીધો, દુશ્મનોએ ત્યજી દીધો, પણ આપણા પ્રભુનો છેલ્લો સાથી એ અમરતો ચોર હતો. અને કેટલી અદભુત બાબત છે, પ્રભુના વચનનો આપણે અભ્યાસ કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર છે, એના છેલ્લો સાથી એ ધાર્મિક આગેવાનો નથી, એ તત્વજ્ઞાનીઓ નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પૃથ્વી પર આવ્યા હતા અને જેના માટે એ પ્રમાણે કહેવામાં આવ્યું, પાપીઓનો મિત્ર, ખાઉદ્રો, અને તરે તરેના એને ટાઇટલ આપવામાં આવ્યા. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહ્યું હતું કે ન્યાયીઓને તેડવા માટે નહીં, ધાર્મિક માણસોને તેડવા માટે નહીં, પણ પાપીઓને તેડવાના માટે હું આવ્યો છું. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે માદા અને વૈદની જરૂર છે, એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શબ્દો હતા એ શબ્દો આપણને અહીંયા સાચા ઠરતા લાગે છે. એક ગુનેગાર એ એનો સાથી, એનો મિત્ર, એના પૃથ્વી પરનો છેલ્લો સાથી, એ ગુનેગાર કે જેણે કાયદાઓ તોડ્યા છે, સમાજની વ્યવસ્થાઓ તોડી છે, જેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, દેવ અને દેશ એ બંને એના કાયદા તોડ્યા છે અને ગુનેગાર સાબિત થયો છે, જેની પાસે કોઈ સારણી કરણી કરી શકે તેવી સ્થિતિમાં નથી, એનું પોતાનું ચારિત્ર ડેવલપ કરી શકે એવી કોઈ સ્થિતિમાં નથી, એની છેલ્લી અવસ્થા છે, એની પાસે કોઈ તક નથી કે એનું ચારિત્ર ડેવલપ કરે કે જેથી કરીને ઈશ્વરની આગળ સ્વીકાર પાત્ર બને, એ સારું જીવન જીવે જેથી કરીને ઈસુ ખ્રિસ્તની આગળ સ્વીકાર પાત્ર બને, એ સારી કરણીઓ કરે કે જેથી કરીને ઈસુ ખ્રિસ્તની આગળ સ્વીકાર પાત્ર બને, એવી કોઈ સ્થિતિ એને પરિસ્થિતિ નથી. એવા સમયમાં એ ઈસુ પર વિશ્વાસ કરે છે. એની પાસે એવી કોઈ સ્થિતિ નથી કે જે ધાર્મિક ક્રિયાકાંડો કરે, એની પાસે કોઈ એવી સ્થિતિ નથી કે જે જીવનને ઉપયોગી બનાવી શકે એ માટે પ્રયત્નો કરે. પરવાલાઓ, ઈશ્વરની કૃપા એ છે, ઈશ્વરની કૃપા તો એ છે કે પ્રભુ આપણને જેવા છે તેવા સ્વીકારે છે, પ્રભુ આપણને જેવા છે તેવા સ્વીકારે છે. અને ઈશ્વરની કૃપા નો આપણને અહીંયા દાખલો જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પર કૃપા કરે છે અને એનામાં તારણ સાધક વિશ્વાસ એ ઉત્પન્ન થાય છે અને કબૂલાત કરે છે. અને કબૂલાત તેને કબૂલાતની અંદર શું કહે છે, હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. એવી કબૂલાત કે ઈસુ ખ્રિસ્તની પાસે રાજ્ય છે, એવી કબૂલાત કે ઈસુ એ વાસ્તવમાં રાજા છે. હવે રાજા તરીકે તો એને કઈ જોવા મળતું નથી કે ઈસુ ખ્રિસ્ત રાજગાદી પર બેઠા હોય અને એની એની પાસે મુગટ હોય અને ઈસુ ખ્રિસ્ત ની રાજા તરીકે એની આસુપાસુ સૈનિકો અને સૈન્ય અને સૈનિકો હોય અને સેવકો હોય એવું તે જોતો નથી, છતાં ઈસુ ખ્રિસ્ત ને રાજા તરીકે સ્વીકારે છે. હકીકતમાં તો ઈસુ ખ્રિસ્ત ને જુએ છે રાજ મુગટ ના બદલે કાંટાનો મુગટ એના માથા પર જુએ છે, અને રાજગાદીના બદલે વધસ્તંભ એ જુએ છે, અને આજુબાજુ સૈનિકો અને સૈન્ય સેવકોના બદલે દુશ્મનો એની મસ્કરી કરતા જુએ છે. આવી બધી પરિસ્થિતિની અંદર આ વ્યક્તિ એ વિશ્વાસ એ ઈસુ ખ્રિસ્ત પર જાહેર કરે છે અને પ્રગટ કરીને શું કહે છે, ઈસુ ખ્રિસ્તની પાસે રાજ્ય છે, ઈસુ ખ્રિસ્ત રાજા છે. જ્યારે કઈ લાગતું ના હોય, ઈસુ ખ્રિસ્ત રાજ્ય હોય એવું લાગતું નથી, ઈસુ ખ્રિસ્ત રાજ્ય સ્થાપન કરે એવી પરિસ્થિતિ નથી, ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે કોઈ સ્વીકારતું પણ નથી, એક જ વ્યક્તિ એવો છે કે જે પોતાની જીવનની અંદર આ પરિસ્થિતિમાં ઈસુને રાજા તરીકે સ્વીકારે છે. અને પછી શું લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, બહુ જ અદભુત કલમ 43મી કલમ, તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં. આ જે ચોરે વિનંતી કરી હતી, પ્રભુ તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે, આ જે શબ્દ વાપરવામાં આવે છે સંભાળજે, મને યાદ રાખજે. હા, દુનિયાની અંદર જગતના લોકો આવા ગુનેગારો અને ચોરોને યાદ રાખતા નથી, એ લોકો ઝડપથી ભૂલી જવા માંગે છે. એના કુટુંબીજનો, એની પત્ની, એના બાળકો, એનો સમાજ, એના દેશના લોકો, એના શહેરના લોકો આવા ગુનેગારોને ઝડપથી ભૂલી જવા માંગે છે. એટલા માટે જાણે છે કે કોઈ દુનિયામાં મને યાદ કરનાર નથી, કોઈ મને સંભાળશે નહીં, અને સમગ્ર દુનિયા મને ભૂલી જશે. પણ એ સમયે તો શું કહે છે, પ્રભુ તું મને સંભાળજે, પ્રભુ તું મને યાદ રાખજે, તારું રાજ્ય આવવાનું છે, એ રાજ્યમાં તું મને યાદ રાખજે. અને અદભુત વિનંતી કરે છે. અને વિનંતીના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જવાબ આપ્યો અને શું કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ધાર્યું હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમાણે કહી શક્યા હોત. તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ઘણા લોકોએ આક્ષેપો કર્યા, એને તહમત મૂક્યું, એને ઠઠામસ્કરી કર્યા, પણ એક પણ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલતા નથી, એના પ્રત્યાઘાત આવતા નથી. પણ જે સમયે આ ચોરે વિનંતી કરી, તરત જ એના મુખમાંથી એ શબ્દ નીકળે છે, તરત જ આ ચોરની વિનંતી સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે. જ્યારે એની મસ્કરી કરી રહ્યા છે લોકો, એને ઠઠા કરી રહ્યા છે લોકો, એની વિરુદ્ધમાં બોલી રહ્યા છે, આક્ષેપો મૂકે છે અને આરોપો મૂકે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પણ ઉત્તર આપતા નથી. પણ આ ચોરે જે સમયે વિનંતી કરી, તરત જ પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, આજ હાલ. અને બહુ મહત્વની વસ્તુ છે, આ ચોર વિચારતો હતો કે ઈસુ ખ્રિસ્ત નું રાજ્ય આવશે ત્યારે પ્રભુ મને યાદ કરે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આજે અત્યારે હાલ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને કેટલી અદભુત બાબત વાલા, કેટલી અદભુત બાબત, પારાદેશમાં સૌથી પ્રથમ ઈસુ ખ્રિસ્તની સાથે જનાર એ ચોર હતો, આ ગુનેગાર હતો, કે જે ગુનેગાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પારાદેશમાં જાય છે. જે પારાદેશનું વર્ણન બીજો કરંથી 12મા અધ્યાયની અંદર સંત પાઉલ કહે છે કે મને અદ્ભુત પ્રગટીકરણ થયું, મને સૌદર્શન થયા, એ સૌદર્શનની અંદર હું એક માણસ વિશે વાત કરું છું કે જે દેહમાં હતો કે નહીં હું જાણતો નથી, પણ એ માણસને ઈશ્વરે ઉચકી લીધો અને એને પારાદેશનો અનુભવ થયો. એ પારાદેશનું જે વર્ણન કરતા કહે છે કે તે અકથનીય અવર્ણનીય વર્ણન છે, વર્ણન કરવામાં આવ્યું છે, એનું વર્ણન ના થઈ શકે એવા પારાદેશની વાત સંત પાઉલ કરે છે. પ્રભુ સેવક કરે છે સંત પાઉલ, એ પારાદેશનો અનુભવ કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સૌથી પ્રથમ જે ખાતરી આપી કે આજ તમારી સાથે પારાદેશમાં હોય છે, પારાદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જના સૌથી પ્રથમ વ્યક્તિ જો કોઈ હોય તો ગુનેગાર, ચોર, લૂંટા, કે જેને આપણે ધિક્કારીએ છીએ, જેને આપણે આપણે નકારીએ છીએ, જેને આપણે તિરસ્કારીએ છીએ, જેના પ્રત્યે આપણે એવું કહીએ છીએ કે તે અનૈતિક માણસ છે, ભ્રષ્ટ માણસ છે, આવા માણસને એ જેલમાં જવું જોઈએ, કેદખાનામાં જવું જોઈએ, આકરામાં આકરી શિક્ષા થવી જોઈએ, એ માણસ પારાદેશમાં. અને હું ચિત્ર જે મારી આગળ રજૂ મારા આગળ ચિત્ર આવે છે તે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જાય છે અને ઈશ્વર પિતા ત્યાં બેઠા છે અને ઈશ્વર પિતાને સ્વર્ગમાં જઈને ઈશ્વર પિતાની આગળ આ ચોરને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ એની આગળ ધરે છે, હે બા, તે મને જે પૃથ્વી પર કામ કરવાના માટે મોકલેલો, પાપીઓને તારવાના માટે, આ પાપીને હું તારી પાસે લાવ્યો છું, મેં તારું કામ પૂરું કર્યું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
આ જોડને વિશ્વપિતાને ભેટ આપે છે, એની ટ્રોફી, એના ખામ, એની ટ્રોફી તરીકે આ જોડને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભેટ તરીકે વિશ્વપિતાને આપે છે. કેટલી અદભુત બાબત, કેટલી અદભુત બાબત. એક સમયે એક વ્યક્તિને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એ બહુ નિરાશ ને હતાશ થઈ ગયો. એ સ્વપ્ન જોતો હતો અને સ્વપ્નની અંદર એ વ્યક્તિએ એક ચિત્ર સ્વર્ગનું જોયું. એ સ્વર્ગનું ચિત્ર જોતા જોતા એને થયું કે આજે મોટી પ્રજા હતી, ત્યાં પુષ્કળ લોકો હતા. એ લોકો એ ગીતો ગાતા હતા, સ્તુતિ કરતા હતા, આરાધના કરતા હતા અને ખજૂરીની ડાળીઓ તેમના હાથોમાં હતી અને હાલેલુયા હાલેલુયા કરતા હતા. અને આ વ્યક્તિ એ સ્વપ્નમાં એ જોતો હતો કે આટલું અદભુત ચિત્ર એને જોયું. અને ત્યારે એને બાજુમાં કોઈકને પ્રશ્ન પૂછ્યો કે આ બધા કોણ છે, અને પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે આ બધા વ્યક્તિઓ જે છે એ પ્રબોધકો છે. અને આ વ્યક્તિ એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે. સ્વર્ગની અંદર પ્રબોધકો. પછી એને બીજું ચિત્ર જોયું કે બીજા ચિત્રની અંદર પણ એ લોકો, એ આત્માઓ જે જીત્યા હતા એ આત્માઓ પ્રભુની પાસે લાવીને કહ્યું કે મેં તારું કામ પૂરું કર્યું છે. અને એ કહે છે કે એ ત્યારે એ લોકો ઉપર ચહેરા ઉપર આનંદ આનંદ અને પ્રકાશિત ચહેરો હતો. અને આ વ્યક્તિએ કહ્યું કે આ લોકો કોણ છે, અને પેલા દૂતે કહ્યું કે આ વ્યક્તિઓ એ પ્રેરિતો છે. ત્યારે આ વ્યક્તિ વધારે હતાશ થઈ ગયો, વધારે નિરાશ થઈ ગયો. ત્યારબાદ કેટલાક લોકોને ઈસુની આગળ પેશ કરવામાં આવ્યા કે જેમના, જેમણે પૃથ્વી પર પ્રભુની માટે દુઃખ સહન કર્યું હતું, શહીદો થયા હતા, જેમને બાળી નાખવામાં આવ્યા હતા, જેમને જેમને સળગાવી દેવામાં આવ્યા હતા, જેમણે દુઃખની, જેમને ચામડા, જેમને તલવારો મારવામાં આવી હતી, જેમને ચામડામાં સીવી લેવામાં આવ્યા હતા, એવા શહીદોને પ્રભુની એને ચિત્ર જોયું. અને પેલા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે આ લોકો કોણ છે, તો કે આ લોકો શહીદ છે. અને આ વ્યક્તિ બહુ નિરાશ થાય છે કે હું શહીદોમાં પણ નથી. પછી છેવટે એને એક એવું ચિત્ર જોવા મળે છે, સર્વ દેશ, સર્વ કુળ, સર્વ લોક, સર્વ ભાષાના મોટી સભા એને જોઈ. અને એની અંદર એ સભા જોતો હતો ત્યારે એને જોઈ રાહબ વેશ્યા હતી, એને જોયું કે સમૃદ્ધ સ્ત્રી હતી, એને જોયું કે જાખી દાણી કે જે આ પૃથ્વી પર ભ્રષ્ટાચારી હતો, જેણે જોયું કે દાઉદ કે જેણે બેથશેબાની સાથે વિચાર કર્યો હતો, એણે જોયું કે પિત્તર કે જેણે ત્રણ વાર નકાર કર્યો હતો, અને એણે જોયું કે સાઉલ, એણે સાઉલ કે જેણે ઈસુ ખ્રિસ્તની મંડળીને સતાવી હતી એણે જોઈ, એણે જોયું તો છોડને જોયું. અને ત્યાર પછી એણે પ્રશ્ન પૂછ્યો કે આ લોકો કોણ છે, તો એમણે કહ્યું કે આ એવા પાપીઓ અને ગુનેગારો છે કે જેમને ઈશ્વરની કૃપામાં એમના પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં માફ કરવામાં આવ્યા છે અને તેઓ હવે સ્વર્ગના ભાગીદાર બન્યા છે. અને એને બહુ જ આનંદ થયો, એને બહુ આનંદ થયો. એ ટોળામાં મારું સ્થાન છે, એ ટોળામાં મારું સ્થાન છે. વાલાઓ, વળતો છોડ એ પસંદગી કરી, શું પસંદગી કરી, વિનંતી કરી, કબૂલાત કરી. જીવનની અંદર સૌથી અઘરામાં ગૃહ કામ હું તમને કહું, પોતાના પાપોની કબૂલાત કરવી બહુ કઠણ કામ છે. સ્પેસિફિક પાપો આ પૃથ્વી પર સૌથી અગ્રામગ્રુ કામ કબૂલાતનું છે. સામાન્ય કબૂલાત કરવી સહેલી છે, પણ પ્રભુ ઈસુની આગળ કબૂલાત કરે, પ્રભુ હું પાપી છું, મેં આ પાપ કર્યું છે પ્રભુ, એટલા માટે આજે પવિત્ર દિવસ છે, ગુડ ફ્રાઈડે છે. મારી વિનંતી છે થોડીક ક્ષણ શાંત રહી પ્રાર્થના કરી, દરેક વ્યક્તિ મસ્તક પોતાનું નમાવે, પ્રાર્થના કરી. ભલા હશો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, કબૂલાત કરી છે, શું તમને ખાતરી છે કે તમારા પાપ માફ થયા છે? દરેક વ્યક્તિ આંખો બંધ કરે, પ્લીઝ કોઈ આજુબાજુ જોશો નહીં. આ છેલ્લા 5-6 દિવસથી હું સંદેશ આપું છું, મેં કોલ આપ્યો નથી. આજે હું તમને ઓલ્ટર કોલ આપવા માંગુ છું. તમારામાંથી જે વ્યક્તિઓની સાથે આજે પવિત્ર આત્મા દેવે વાત કરી છે અને તમારામાં જો વિશ્વાસ ઉત્પન્ન થયો છે, તમારામાં એ ખાતરી થઈ છે કે તમે પાપી છો, અને તમને એ ખાતરી થઈ છે કે આ જોડની જેમ વિનંતી પ્રભુએ સાંભળી, એમ પ્રભુ તમારી વિનંતી સાંભળી શકે છે. હે પ્રભુ, મુજ પાપી પર દયા કરે, અને પ્રભુની આગળ માફ કરે, ક્ષમા છે. દરેક વ્યક્તિ આંખો બંધ કરે, ઘણા બધા વ્યક્તિઓ એ દલીલ કરે છે કે મરતા ચોરની માફક અમે છેલ્લે વિશ્વાસ કરીશું અને તારણનો નિર્ણય અને પસંદગી ઈસુ ખ્રિસ્તે મુલતવી રાખીશું. પણ બીજા ચોરે હૃદય કઠણ કર્યું અને એ એના પાપમાં મરણ પામ્યો. અને જો તમે વારંવાર દેવનું વચન સાંભળ્યા છતાં જો નિર્ણય કરતા નથી તો તમે વધારે ને વધારે કઠણ હૃદય કરશો. એવું કઠણ હૃદય કે તમે પસ્તાવાનો સમય અને તક નહીં મળે. કદાચ પ્રભુએ આ છેલ્લી તક તમને આપી હોય અને અમરતા ચોરના માટે છેલ્લી તક હતી, અવસર હતો. એ તક ત્યારે ઝડપી લીધી, એને તકનો ઉપયોગ કર્યો. અને જે વાતાવરણ એ પ્રતિકૂળ હતું, સગળા લોકો ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધમાં હતા. વિશ્વાસ કરવો અશક્ય લાગે, અસંભવ લાગે, અને એવા આખું માનવ સમુદાય વિરુદ્ધમાં તો ત્યારે પણ તેણે કબૂલાત કરી, એણે વિનંતી કરી અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. આપણે તો એવી સ્થિતિ નથી, આપણે તો સારી સ્થિતિમાં છે. શું તમે આજે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માંગો છો? દરેક વ્યક્તિ આંખો બંધ કરે, પ્લીઝ. તમે આજુબાજુ જોશો ને જો તમે એવો વિશ્વાસ કરવા માંગો છો અને એવી કબૂલાત કરવા માંગો છો અને પસ્તાવો કરવા માંગો છો અને પ્રભુને પોતાનું જીવન સોંપવા માંગો છો અને આજે નિર્ણય કરવા માંગો છો કે આજે હું મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપું છું, આજે હું ઈસુની પસંદગી કરું છું. વલાઓ યાદ રાખીએ કે આપણે કસાકની તો પસંદગી કરીએ છીએ. સ્ટેનલી જોન્સ કહે છે, જો તમે ઈસુની પસંદગી નથી કરતા, ઇફ યુ આર નોટ ચૂઝિંગ ક્રાઇસ્ટ, યુ આર ચૂઝિંગ કેઓસ, યુ આર ચૂઝિંગ કેઓસ. શું તમે કેઓસ પસંદ કરશો કે ક્રાઇસ્ટ પસંદ કરશો? થોડીક ક્ષણો શાંત રહીએ. આ ગંભીર પડશે, પવિત્ર દેવની હાજરી આપણી મધ્ય છે. અને જે કોઈ વ્યક્તિ એ કબૂલાત કરવા માંગે છે, પસ્તાવો કરવા માંગે છે, નિર્ણય કરવા માંગે છે, ઈસુને પસંદ કરવા માંગે છે, તે પોતાનો જમણો હાથ ઊંચો કરીને મૂકી દેશે. પ્રભુ તમને આશીર્વાદ આપે, 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 પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ જીસસ. હજુ કોઈ વ્યક્તિ હોય, પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, મેં હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ કે તમારા વચને લોકોના હૃદયને મુલાકાત કરી છે. અને મારી પ્રાર્થના છે બાપ, તેઓના નિર્ણયોને તું આદર અને સન્માન આપજે. પ્રભુ, તેઓની પ્રાર્થનાઓ તું સાંભળજે, તેઓની કબૂલાત તું માન્ય કરજે. અને મારી વિનંતી છે બાપ કે તેઓ પોતાના જીવનમાં આજના દિવસના માટે હરખાય, આનંદ કરે કે વાસ્તવમાં તેમના માટે ગુડ ફ્રાઈડે છે, ભલો શુક્રવાર છે, જે શુક્રવાર એમના જીવનને અને હવે પછીના ભવિષ્યને અને અનંતકાળને બદલી નાખે એવી અમારી પ્રાર્થના છે. ફરી વાર આભાર માનતા, સ્તુતિ કરતા, સર્વ મહિમા તમારો છે, ગૌરવ તમારા છે, પરાક્રમ તમારા છે. તમને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે પ્રાર્થના ગુજારી છે, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. આવતીકાલે એક એવા વિષય પણ બોલવાનો છું, કદાચ તમે નહીં સાંભળ્યું હોય. તમે બધા જ આજે આવતીકાલે આવશો, કારણ કે રવિવારે પછી તો ઈસ્ટરનો દિવસ છે. આવતીકાલે સંત પાઉલ કહે છે, ફોર મી ટુ લીવ ઇઝ ક્રાઇસ્ટ એન્ડ ટુ ડાય ઇઝ ગેન. વોટ ડઝ ઇટ મીન ટુ ડાય ઇઝ ગેન, વોટ ડઝ ઇટ મીન? એની ઉપર આવતીકાલે હું પ્રભુનું વચન આપવાનો છું. અને ઈસુ ખ્રિસ્તના મરણના કારણે આ મરણ એ કેવી રીતે લાભમાં પરિવર્તિત થયું છે એના વિશે આવતીકાલે બોલી શકીએ.